તેમાં પહેલી ઢાળ છે એનો આપણને અહીંયા 15મી ગાથા ચાલે છે. છ ઢાળા આપણે પહેલો અર્થ કર્યો તો છ ઢાળા શબ્દનો અર્થ શું છે કે આમાં છ પ્રકારના ચેપ્ટર છે એના છ પ્રકારે ગાવાનો. ઢાળ એટલે રાગ ગુજરાતીમાં, અથવા ઢાળ એટલે બીજો શબ્દનો અર્થ શું થાય છે, લડાઈમાં પ્રોટેક્શન માટે ઢાળ રાખે ને એમ. આ છ ઢાળા આપણને અજ્ઞાનને મિથ્યાત્વથી કેમ આત્માને બચાવવો, પ્રોટેક્ટ કરવો એના માટેનો અહીંયા ઉપાય દેખાડે છે. તો એ ઉપરથી પણ છ ઢાળા એમ કહેવામાં આવે છે. એમાં પહેલી જ ઢાળમાં ચાર ગતિના દુઃખનું વર્ણન કરતા તિર્યંચ, નરક અને મનુષ્ય ત્રણ ગતિના દુઃખનું વર્ણન કર્યું. હવે ચોથું દેવગતિના દુઃખનું વર્ણન કરે છે. તેનો 15મી ગાથાનો અન્વયાર્થ કે આ જીવે કોઈ વખત અકામ નિદ્રા કરી. કોઈ વખત અકામ નિદ્રા, હર વખતે અકામ નિદ્રા હોય એમ નથી. અને અકામ નિદ્રા એટલે શુભ ભાવ રૂપની નિદ્રા. સંવર્ત પૂર્વક જે નિદ્રા થાય એ તો પુરુષાર્થી થાય અને તે સાચી નિદ્રા છે, જેનાથી મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય. આ અકામ નિદ્રા છે એ તો પુણ્યવાળી છે, એનાથી સ્વર્ગ ગતિ મળે છે, પુણ્ય બંધાય. અકામ એટલે પુરુષાર્થ વગર, કોઈ સ્વભાવથી ક્યાંક એવી જાતનું હોય, સમતા ભાવ રાખી હોય, શરીરમાં તીવ્ર તાવ આવ્યો હોય, વેદના થઈ હોય, તો સમતા ભાવ રાખે છે તો તેને એવી અકામ નિદ્રા થાય છે. એનાથી કાંઈ આત્માનું હિત થાય, કલ્યાણ થાય એવું તે નથી. તો અકામ નિદ્રા કરી એટલે એવો કોક સુભાવ કર્યો, અકામ નિદ્રા એટલે કોઈ સુભાવ કર્યો તો મેરા પછી ભવનવાસી થાય છે. ભવનવાસી કહેતા જે નરકના માં રહે છે એવા અસુર કુમારના દેવો તેને ભવનવાસી કહેવામાં આવે છે. પછી વ્યંતર, વ્યંતરની કાલ આપણે વાત થઈ હતી, ભૂત આદિ જેને કહીએ વ્યંતર, એવા પણ જીવો ફરતા હોય છે. એ કેવું કરે છે, કુતૂહલતા, ક્યુરોસિટી બધું કરતા હોય છે. ભૂતકાળમાં કોઈ પોતાનો મિત્ર હોય તો એને મદદ કરી જાય છે, એવું અવધિ જ્ઞાન એને હોય, ખ્યાલ આવે આ મારો મિત્ર છે તો તેને મદદ કરી જાય, કોઈ એવું લાગે મારો કોઈ દુશ્મન છે તો તેને નુકસાન કરી જાય, એવા જીવો વ્યંતર જાતિના દેવો હોય છે. અને એનો બનેલો દ્રષ્ટાંત છે કે એક મમ્મુ ભાઈ હતા, રાજકોટ રહેતા હતા, એને કોઈ એક પૂર્વનો એવો કોઈ હશે એ અવાજ આવે, ઘરમાં હોય તો અવાજ એક આવે કે આ પથારીની નીચે 200 રૂપિયા 300 રૂપિયા પડ્યા છે, લઈ લ્યો. તો ખોલીને જોવે તો પૈસા પડ્યા હોય. ઓલો આવે ને, કોણ શું મૂકી જાય એમ કાંઈ નહીં, પૈસા પડ્યા હોય. તો એવો પૂર્વનો કોઈ મિત્ર હોય તો આવા વ્યંતર જાતિના દેવ એવી કુતૂહલતા કરતા હોય. અને એક એવો પ્રસંગ સાંભળ્યો હતો કે કબાટ બરોબર ક્લોઝ કરેલો બંધ હોય, ચાવી હાથમાં હોય, સવાર પડીને જોયે તેમાંથી વસ્તુ અમુક ગાયબ થઈ ગઈ, કબાટ એમને એમ હોય. એ એવો કોઈ પૂર્વનો વેરી જીવ હોય તો એવી રીતે એને હેરાન કરતો હોય, કોઈ મિત્ર હોય પૂર્વનો તો કોઈ મદદ કરતો. એવા વ્યંતર જાતિના દેવ જગતની અંદર ફરતા રહેતા હોય, પોતે તો દુઃખી છે પણ આવી કુતૂહલતા કરવાની એને ટેવ હોય છે. તેવા બે પ્રકારના ત્યાં ભવનવાસી વ્યંતર, અને ત્રીજા જ્યોતિષ. જ્યોતિષ એટલે સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, એ બધા કેવા છે, દેવના વિમાન છે. બહુ ઓડ લાગે ને સાયન્સને આ બધી વાત. એવા દેવના વિમાન છે, એની દેવની અંદર ન્યા એનો અધિષ્ઠાતા દેવ હોય છે. એનો આયુષ પૂરું થાય તો બીજા થાય ત્યાં આકૃતિ મંદિર ને એવું ઘણું છે. એનો સૂર્ય નમસ્કાર શું કામ કરવામાં આવે, હિન્દુમાં હોય છે ને સૂર્ય નમસ્કાર, સવારના ઉઠીને સુરત સામુસા માટે. ખરેખર કેવી રીતે શરૂ થઈ, સિસ્ટમ ક્યારથી શરૂ થઈ, ચક્રવર્તીની આઈ સાઈટ કેટલી પાવરફુલ છે, અહીંયા બેઠા એના મેલમાં ત્યાં સૂર્યની અંદર જીન મંદિર હોય તેના દર્શન કરી શકે. તો સવારના અગાસીમાં આવીને દર્શન કરે તેના પરથી સૂર્ય નમસ્કારની સિસ્ટમ ચાલુ થાય. તો એવા જ્યોતિષીના વિમાન પણ હોય છે, તારા, ચંદ્રમા, સૂર્ય. અને આ તો બધું જોકે બહુ આશ્ચર્ય લાગશે, જંબુદ્વીપમાં કેટલા સૂર્ય અને કેટલા ચંદ્ર છે, 2 સૂર્ય અને 2 ચંદ્ર છે. એ રીતે ઘણા સૂર્ય ચંદ્રો ઘણા છે. આપણે જે આજે સૂર્ય જોયો છે એ આપણે હવે ક્યારે જોશો, ડે આફ્ટર ટુમોરો, પરમ દિવસે જોશું, કાલે બી જો આખો સૂર્ય ચંદ્ર સુદર્શન મેરુ છે એને ફરતે ફરતા હોય. જોકે જ્યોગ્રાફી ની બધું બહુ થોડું અટપટું લાગશે, પણ છે બધું એના ટુ ધ અપ ટુ ધ મેજરમેન્ટ સુધીનું બધું જ વર્ણન છે. કેટલી એની લંબાઈ છે, પહોળાઈ છે, શું છે બધું જ. કારણ કે સર્વજ્ઞના જ્ઞાનમાં શું બાકી રહે, બધું જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વોલ્યુમથી માંડીને આ સ્ક્વેરને એવું તો આપણે હવે શીખીએ છીએ ને. આમાં જૈન દર્શનના શાસ્ત્રોમાં પહેલેથી બધા છે કેવી રીતે વોલ્યુમને મેજર કરવું, જેને આપણે કહીએ ને હાઇટ પ્લસ અને વેથ ને એવું બધું મલ્ટીપ્લાય કરવાના જે નિયમ્સ છે એ બધા જૈન શાસ્ત્રોમાં પહેલેથી જ છે ઓલરેડી. તો અહીંયા કહે છે કોઈ શુભ ભાવ કરે છે તેનાથી ભવન વ્યાસી થાય, કોઈ જ્યોતિષી થાય છે, કોઈ વ્યંતર, એવા પ્રકારના દેવ પર્યાય ધારણ કરે છે. પુણ્ય કરીને ત્યાં તો જાય છે, પરંતુ ત્યાં પણ પાંચે ઇન્દ્રિયોના વિષયની ઈચ્છારૂપ ભયંકર અગ્નિમાં બળી રહે છે. ત્યાં પણ ઈચ્છા ચાલુ છે, ઈચ્છા મટતી નથી, ભાવ બદલે છે, પણ એની ચાહના પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવવાની મેળવવાની ઈચ્છા એને ક્યાંય દૂર થતી નથી. ત્યાં પણ એ વિચાર કરે કે મને આટલો ઓછો વૈભવ શું કામ, આને વધારે શું કામ, એમ એકબીજા પ્રત્યેની ઈર્ષ્યા ને મમતા ને લોભ એને ચાલુ જ હોય છે. તે ઈચ્છારૂપી ભયંકર અગ્નિ, ઈચ્છાને કેવી કીધી છે, અગ્નિનું આપ્યું છે. જેમ અગ્નિ આપણને લાગી હોય તો કેટલી બળતરા થાય ને, એમ ત્યાં કોન્સ્ટન્ટ ઈચ્છા મેળવવાની, પાંચ ઇન્દ્રિયના પોતા પાસે ઘણું હોય તો પણ એને મેળવવાની ભાવના થયા કરે. અહીંયા મનુષ્યમાં પણ હોય છે ને, 5 કરોડ હોય તો શું વિચાર કરે, 10 કરોડ કેમ, 10 થાય તો વધારે કેમ થાય, પણ 5 કરોડ પણ તું ભોગવીશ તો ઇટ્સ મોર ધેન, તો પણ એની તૃષ્ણા હોય. તૃષ્ણાને લિમિટ કેટલી હોય, સ્કાય ઇઝ ધ કે ને આપણે બધી બહુ એને શું કે સ્કાય ઇઝ ધ, કદાચ એના માટે સ્કાય પણ બહુ નાનું પડશે, એટલી તૃષ્ણા છે, એન્ડલેસ છે હંમેશા. જેમ આત્મામાં આનંદ કેટલો છે, એન્ડલેસ છે, તો આત્માથી જ્યાં ઓપોઝિટ 12માં જ્યાં તૃષ્ણા ફાટે છે તો એ તૃષ્ણાને પણ કોઈ એન્ડ આવતો, કદાચ એને આખું 3 લોકનું રાજ્ય મળી જાય તો પણ એને સંતોષ થવાનો નથી. તો દેવમાં ત્યાં લોભની મુખ્યતા વધારે હોય, 5 ઇન્દ્રિયના વિષયો મળે છે છતાં સંતોષ નથી, હજી વધારે મેળવવાની મેળવવાની એને ભાવના રહ્યા કરે છે. તો 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છારૂપ ભયંકર અગ્નિમાં ઈચ્છા તે મોટું દુઃખનું કારણ છે. આપણે શું પ્રયત્ન કરીએ છીએ, વસ્તુ છોડીએ છીએ, ઈચ્છા છોડતા નથી. ખરેખર તો શું છોડવું જોઈએ, ઈચ્છા છૂટતા વસ્તુ છૂટશે, વસ્તુ છૂટતા ઈચ્છા ને છૂટે. એને એક અમસ્તુ સમજવા માટે દ્રષ્ટાંત છે. એક બાવાજી હતા, બધું છોડીને જંગલમાં રહ્યા, કાંઈ લઈ હાથ નહીં, ખાલી શું પહેરે, એક કપડું લંગોટ પહેરે, તો એમાં શું થયું, એ ઉંદર આવીને કાપી જતો, તેણે શું ઉપાય કર્યો કે બિલાડી રાખીએ, પછી બિલાડીને પાળી હોય તો દૂધ જોવે ને, તો ગાયને રાખ્યો, ગાયને સાચવવા શું જોવે, પછી ગોવાળ જોવે, ગોવાળ પછી એના ફેમિલીને લઈને આવ્યો, તો એકની વાહે મમતા હતી તો આખો સંસાર વસાયો. એમ આ ઈચ્છાની પાછળ આપણે આખો સંસાર આ ઉભો થાય. આ શા માટે આટલું બધું મેળવવા કરવાની, એક શરીર પ્રત્યેની મમતાથી થાય છે કે નહીં, મારે શરીરને સાચવવું છે, એની પાછળ કેટલા વિકલ્પો કેટલું કાર્ય કરીએ છીએ 24 કલાક, એ સિવાય બીજું શું કરીએ. તો આ ઈચ્છાને છોડવી છે, ઈચ્છા છૂટતા વસ્તુ છૂટા વગર રહેશે નહીં. પણ આપણે ઊંધો ક્રમ કરીએ, વસ્તુને છોડવા જઈએ છીએ પણ ઈચ્છા તો અંદરમાં રહ્યા જ કરે છે. તો જ્યાં સુધી ઈચ્છા પડી છે ત્યાં સુધી મમતા છૂટવાની નથી. તો આ જીવ સ્વર્ગમાં ગયો તો પણ ઈચ્છાથી તે ભયંકર અગ્નિમાં બળી રહ્યો અને મરતી વખતે રડી રડી દુઃખો સહન કર્યા. દેવમાં પણ આયુષ્ય મોટું હોય, જેમ નરકમાં મોટું આયુષ્ય છે તેમ દેવમાં પણ મોટું આયુષ્ય, પણ ગમે તેટલું મોટું આયુષ્ય હોય અંતે તો પૂરું થાય છે. તો આખું જીવન એને મમતામાં ગયું હોય, એનું મરણકાળ આવે ત્યારે એના ગળામાં એક માળા હોય છે, એને મંદાર માળા કહે છે. એને 6 મહિના અગાઉ ખ્યાલ આવી જાય કે હવે મારું આયુષ્ય પૂરું થવાનું, એ તો સારું ને, નોટિસ આવી જાય એડવાન્સ તો એડવાન્સ ઇન્ફોર્મેશન. આપણને એમ લાગે કે એડવાન્સ ઇન્ફોર્મેશન આવશે તો સારું, તો ન્યા તો આવે પણ છે, છતાં શું થાય છે? એટલું બધું દુઃખ થાય કે ઓહો આટલા વર્ષ મજા કરી હવે બધું જશે, એમ કરીને તૃષ્ણા કરે, એમ કરીને વૈરાગ નથી કરતો. ન્યા 6 મહિના હવે મારે બાકી રહ્યા, હવે એ કહેશે કે આ બધું તો મારે છોડવું પડશે. એમ ઉલટાની વધારે મમતા કરીને આકુલતા કરે છે. તો મરણ કાળ મરણ વખતે રડી રડી એ દુઃખો સહન કરે છે, આકુલતા થઈ જાય છે કે હા હવે છૂટશે, હું ક્યાં જાય, શું કરીશ, એવી આકુલતા અર્થ રૌદ્ર ધ્યાન ત્યાં તેને થાય છે. આયુષની નોટિસ આવે કે ન આવે આપણી તૈયારી ઉપર આધાર છે. આપણને કોઈ આપશે 6 મહિના તો આપણને વાંધો નહીં, શું કરશું આપણે? હાય વો જેવી જેની મમતા, આપણે એવું પહેલાથી શું કામ માની હાય વો કરીએ? ઘણાને જીવનમાં પણ એવું હોઈ શકે છે, એવો ઘણો રોગ આવ્યો હોય, ડોક્ટર એને કહી દે કે ભાઈ ધીસ ઇઝ ક્વેશ્ચન ઓફ ફ્યુ મંથ, તો ઘણા વૈરાગ તરફ ધર્મ તરફ વળે છે. આપણે હંમેશા પોઝિટિવ વિચારવું, બીજા કરતા હોય એની વાત એક સામાન્ય દેવની વાત છે. ઘણાના જીવનમાં એક વિચાર કરીએ, ધર્મ તરફ વળવાનું નિમિત્ત કોઈ શરીરમાં રોગ આવે, ઘરમાં કોઈ એવો પ્રસંગ ઘણી વાર નિમિત્ત બનતું હોય, આમ અનુકૂળતામાં ને એમાં તો ક્યાંય હું આત્મા કોણ છું, ધર્મ કોણ છે એ તો કોઈ દી યાદ ના આવતું હોય, પણ એવો પ્રસંગ ઘરમાં પોતાના શરીરમાં ક્યાંક બને છે તો ધર્મ તરફ વળવાનું નિમિત્ત બને છે. અને એટલા માટે શ્રીમદજી તો કે ને પ્રતિકૂળતા મળવી એ સંસારથી તરવા બરાબર છે. પ્રતિકૂળતાથી ડરવું નહીં, પ્રતિકૂળતા આપણને ઉલટાનું કંઈક વિચારવાનું એક સાધન બનશે. અનુકૂળતામાં તો કાંઈ યાદ જ આવતું નથી હોતું, તો પ્રતિકૂળતામાં પૂજ્ય બેનસીના વચનામૃતમાં છે ને કે અનુકૂળતામાં ન સમજો તો હવે પ્રતિકૂળતામાં તો સમજ. ગમે તેમ અનુકૂળતામાં તો રાગમાં એવો મોહાઈ ગયો હોય છે કે એને કાંઈ બીજો વિચાર નથી. પ્રતિકૂળતામાં હજી ચાન્સ છે, બધા સમજે એવું કાંઈ નથી. તો એવી રીતે અહીંયા દેવ હોય છે, 6 મહિના ખબર પડે છે તો આકુલ વ્યાકુલ ઓલમોસ્ટ ઘણા બધા કરે એવું નથી. તો પછી ત્યાં આવી દશામાં આયુષ પૂરું થાય ત્યાંથી ક્યાં ઉત્પન્ન થાય? એકેન્દ્રીમાં જાય, આ ઝાડના પાંદડામાં ફૂલમાં. વિચાર કરો ક્યાં એક ક્ષણ પહેલા દેવનું આયુષ વૈભવ આ, અને ક્ષણમાં ક્યાં? શા માટે આવો ફેરફાર? આ રાગ આપણને ક્યાં લઈ જશે એનો ભરોસો કરવા જેવો નથી. એક કોઈ કુટેવ પડી હોય, કોઈ વ્યસન પડ્યું હોય, વધતું વધતું ક્યાં સુધી જાય છે એનો કોઈ ભરોસો નથી. એક નાની એવી પડેલી તડ આખી મોટી ફાટ બને છે કે નહીં? એમ આ અલ્પ રાગ આપણને દેખાય, હવે એમાં રાગમાં શું વાંધો? રાગ તો હોય કે નહીં? રાગને કોઈ દી પોષવા જેવો નથી. નાની એવી બીમારી ક્યાં સુધી પહોંચે છે? એમાં રાગ આપણને ક્યાં લઈ જશે એનો ભરોસો નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ પણ છોડવા જેવો છે. જ્યાં જ્ઞાની નય પક્ષના રાગને પણ છોડાવે, એમાં પર પદાર્થના રાગની તો શું વાત કરી. નય પક્ષનો રાગ, હું આત્મા શુદ્ધ જ છું એવો રાગ તો છોડવા જેવો છે. તો પછી આ ખાવા પીવાને બહારના 5 ઇન્દ્રિયના વિષયના પાપના ભાવ એ છોડવા જેવા છે એવું કેવું પડે? શરમજનક છે. એવા છોડવાની વાત કેવી એ પણ એક યોગ્ય નથી. એવું તો જીવનમાં હોય, જ્યાં હું નય પક્ષના વિકલ્પ છોડવા માટે તૈયાર થયો છું, આત્મા સંબંધીના વિકલ્પ પણ નથી કરવા, તેમાં પાપના વિષયોના છોડવા એવું તો જીવનમાં ક્યારેય હોય જ નહીં. કોઈ જૈનમાં જઈને એમ કેવું પડે તમે કંદમૂળ છોડજો કે એને છૂટેલું જ હોવું જોઈએ? જૈનમાં જઈને એમ કેવું પડે તમે આવા પાપ છોડજો? જીવનમાં એવું સહેજે તો હોવું જ જોઈએ. તો અહીંયા કહે છે ઇન્દ્રમાંથી સ્વર્ગમાં હોય આખી જિંદગી 5 ઇન્દ્રિયના વિષયમાં, કારણ કે ત્યાં તો કલ્પવૃક્ષ ને બધું ઇઝીલી અવેલેબલ, ત્યાં આપણી જેમ કમાવવું પડે ને આ તે એવું કાંઈ, હીટ વેવ આવે ને બહુ સમર હાઈ થાય ને એવું તો કાંઈ છે નહીં. સહજપણે આપણને માનતા હશે ને આપણે જેવું કોઈ પૂન નથી, આપણા કરતા તો પૂન ઘણાય છે ન્યાય એમાં. સહેજે બધું હોય અને એમાં મમતામાં ફસાય છે, આયુષ પૂરું થવાનો ટાઈમ આવે છે, અને આવી મમતાને કારણે એકેન્દ્રિયાદિમાં જાય છે. એનો ભાવાર્થ, જ્યારે કોઈ વખત આ પ્રાણીએ અકામ નિદ્રા કરી, આ પ્રાણી એટલે આ જીવ, ક્યારેક કોઈ વખતે આ જીવે અકામ નિદ્રા કરી સુભાવ કર્યો, થોડુંક પૂન કર્યું, તો ત્યારે મરીને તે નિદ્રાના પ્રભાવથી ક્યાં ગયો? ભવંત્રિક, ત્રણ પ્રકાર ભવન વ્યાસી, વ્યંતર અને જ્યોતિષી દેહોમાં થી કોઈ એકનું શરીર ધારણ કર્યું. ક્યારેક એવા થોડા સુભાવ થયા, ક્ષણિક થોડા, તે સુભાવના ફળમાં તે મરીને તે કાં તો ભવન વ્યાસીમાં જાય, કાં તો વ્યંતરમાં જાય, કાં તો જ્યોતિષી દેહમાંથી કોઈ એકનું શરીર ધારણ કરે છે. કારણ કે ત્રણે એક સાથે તો હોય નહીં, ત્રણમાંથી એક ધારણ કરે છે. ત્યાં પણ અન્ય દેવોના વૈભવ દેખી પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છારૂપ અગ્નિમાં બળી રહ્યો, ત્યાં ગયો તો પણ એને મમતા ઈચ્છા ચાલુ રહી, મમતા છૂટતી નથી. શ્રીમદજીએ એના માટે સરસ આખું ગાયન લખ્યું છે. મમતા મરણ આવતા પણ મરણના સમય સુધી પહોંચવા છતાં મમતા એની જાતી નથી. હતી દિન તાઈ ત્યારે તાકી પટ લાઈ ને, મળી પટ લાઈ ત્યારે ત્યાકી શેઠાઈ ને. આખી સુંદર વાત એમાં લખે, સાવ ગરીબ હતો, એમાં થોડાક પૈસા થયા, હવે આગળ દેખાય, હું થોડો શેઠ થાવ તો સારું, શેઠ થયો તો મોટો રાજા થાવ, તો કોઈ પણ સંતોષ એને થતો નથી. મમતા મરણ કાળે પણ જાતી નથી. એમાં એક બીજું સરસ વર્ણન કરે છે, એક મોટી ઉંમરના ભાઈ હતા, મરણના કાળે છેલ્લે હતા, તો પણ પથારીમાં બેઠા બેઠા શું કરે, સલાહ આપે, મારા પછી આમ કર્યું. તો મમતા મરણ કાળે પણ મમતા જાતી નથી. હવે શું મરણ કાળે કોના માટે શું કરવું છે, મારો ભાવ પૂરો થયો, હું ક્યાં જઈશ, એ વિચાર આવતો નથી ને મમતા ખોટી કરે છે. કોના માટે મમતા કરવી છે? તો પણ મરણ કાળે આ મમતા, મમતા મરાયને એનો શબ્દ બહુ સારો છે, દોષી જેમ હોય એવી રીતે આ મમતા એની ક્યારેય કોઈ કાળે ઓછી થતી નથી. મરણ જેવા સમયે પણ કે આ બધું છોડીને હું જાઉં છું, તો પણ એની મમતા જાતી નથી. તો અન્ય દેવમાં ઉત્પન્ન થયો, બીજા દેવનો વૈભવ જોવે, પોતા પાસે તો ઘણો હોય છતાં કોની સામું જોવે છે, બીજા સામું જોવે, તો પાંચ ઇન્દ્રિયોના વિષયની ઈચ્છારૂપ અગ્નિમાં તે બળી રહે છે. ત્યાં મંદાર માલા કરમાઈ જતી દેખીને એ દેવોને માળા પહેરી હોય ગળામાં, જ્યાં સુધી આયુષ હોય ત્યાં સુધી એનું તેજ બહુ પૂરું હોય, જ્યાં આયુષ છ મહિનાનું બાકી રહે તેનું તેજ ઓછું થઈ જાય છે, ઝાંખું પડે છે. મંદાર માલા કરમાઈ જતી દેખી અને શરીર તથા આભૂષણોની કાંતિ ક્ષીણ થતી દેખીને પોતાનું મરણ નજીક છે એમ અવધિજ્ઞાન દ્વારા જાણે છે. એને ખ્યાલ આવી જાય અવધિજ્ઞાન છે, અને આવું શરીર એને વૈકરિક શરીર હોય છે, એનું તેજ આભૂષણનું તેજ બધું ઓછું થતાં એને ખ્યાલ આવે છે કે હવે મારું આયુષ્ય ઓછું છે. તો હવે શું વિચાર કરે છે, હાય હવે આ ભોગ મને ભોગવવા નહીં મળે. જો આખી જિંદગી મમતા હતી તો એને કેવો વિકલ્પ આવે, એને એમ નથી ચલો છ મહિના જે કાંઈ ટાઈમ મેળવ તો ભગવાનની વાણી સાંભળવા જઈએ, અકૃત્રિમ જિનાલય છે ત્યાં દર્શન કરવા જઈએ, કારણ કે એની પાસે તો એને કાંઈ જવાની કોઈ તકલીફ એમાં હોતી નથી, શરીરની શક્તિ છે, વિમાન છે લઈને જાય, એને કાંઈ પેટ્રોલ કે એની શોર્ટેજ કે કાંઈ એને લાગે કે ન લાગે. વિમાન ક્યારે સોઈધાણા, રાઈટ રાઈટ હતા ને એને સોઈધું, રાઈટ બ્રધર્સ, એ પહેલાં શોધાયેલા તો ઘણા પડ્યા છે, આ તો પેટ્રોલથી ચાલે, ઓલા તો વિધાઉટ પેટ્રોલથી ચાલે એવા ક્યારના શોધાયેલા છે. તો એ એનો વિમાનમાં બેસે વિદ ઇન નો ટાઈમ જ્યાં પહોંચ્યું હોય ત્યાં, તેને એવી ભાવના નથી થતી, ચલો ભગવાન પાસે કોઈ મુનિરાજ પાસે ક્યાંક જાઓ, આત્માની વાણી સાંભળું, એવો વિકલ્પ એને થતો નથી. હાય હાય હવે આ મને અનુકૂળતા વૈભવ બધો છે બધો ચાલ્યો જશે, ભોગવવા નહીં મળે એમ પોતે વિચારથી રોરો કરીને ઘણા દુઃખ સહન કરે, આર્તને રૌદ્ર ધ્યાન ત્યાં કરે છે. ચાર ગતિમાં મુખ્યતા નરકમાં ક્રોધની છે, તિરેંચમાં માયા, મનુષ્યમાં માન અને દેવમાં લોભ સામાન્ય, પણ બાકી ચારે ચાર કસાય ચારેય ગતિમાં હોય છે. લોભ અને તૃષ્ણામાં શું ફરક, લોભ અને તૃષ્ણ અને તૃષ્ણામાં તો લોભ પૂરો થઈ જાય ને તૃષ્ણા બાકી રહે. લોભ મને તૃષ્ણા, લોભ વર્તમાનમાં મળેલાને લોભ કહેવાય. વર્તમાનમાં મળેલાને સાચવી રાખવું તેનું નામ લોભ છે, અને નહીં મળેલાને ભવિષ્યમાં મેળવવાની ઈચ્છા તેનું નામ તૃષ્ણા છે. લોભ ને તૃષ્ણામાં શું છે? વર્તમાન જે એને મળ્યું છે એને સાચવી રાખવું એનું નામ લોભ છે, પ્રિઝર્વ કરી રાખવું. અને ભવિષ્યમાં ડિમાન્ડ કરવી કે મને ફ્યુચરમાં આવી વસ્તુ મળે તેનું નામ તૃષ્ણા કહેવામાં આવે. તો દેવમાં પોતાને ઘણું મેળવ્યું છે છતાં એને લોભ છે, અને ભવિષ્યમાં નવું મેળ્યા કરે તેની નિરંતર તૃષ્ણા છે. આપણને પણ પૈસા છે એટલા સંચવાયેલા રહે અને ભવિષ્યમાં પાછા વધારે મળે. લોભ ને તૃષ્ણા બે નિરંતર ચાલુ જ હોય છે. અકામ નિદ્રા એમ સાબિત કરે છે કે કર્મના ઉદય પ્રમાણે જ જીવ વિકાર કરતો નથી, પણ ગમે તેવા કર્મોદય હોવા છતાં જીવ સ્વયં પુરુષાર્થ કરી શકે છે. શરીરમાં રોગ આવ્યો, બીમારી આવી, તો શેનો ઉદય છે? અસાતાનો ઉદય, પાપનો ઉદય. અને તે વખતે પણ શાંતિ રાખવી હોય તો પોતે રાખી શકે છે. એ શું સૂચવે છે? અકામ નિદ્રા થઈ કે કર્મના ઉદય પ્રમાણે રાગ નથી કરતા આપણે. કર્મના ઉદયમાં તો સાત અસાતાનો ઉદય છે, અને છતાં આપણે ક્ષમતા રાખી શકીએ, સુભાવ કરી શકીએ. અને કોઈને અનુકૂળતા હોય, દેવશાસ્ત્ર ગુરુનો યોગ મળ્યો હોય, છતાં તેમાં જતો નથી ને પાપમાં પડ્યો રહે છે, તો ઉદય તો પુન્નો છે, સાતાનંદ, છતાં પોતે પાપ કરે. કર્મના ઉદય પ્રમાણે જીવ ભાવ કરતો નથી, પોતાના સ્વયં પુરુષાર્થથી એ પોતે ભાવ કરે છે. એ અહીંયા અકામ નિદ્રાથી એમ સિદ્ધ થાય છે, એ એમ પ્રૂવ કરે છે કે કર્મના ઉદય પ્રમાણે જીવને વિકાર કરવો પડતો નથી. કર્મના ઉદય પ્રમાણે વિકાર કરવો પડે તો આ જીવ છૂટે કેદી? કર્મનો ઉદય તો કોન્સ્ટન્ટ ચાલુ જ છે, એ પ્રમાણે કરવું પડે તો જીવની સ્વતંત્રતા જ રહેતી નથી. ગમે તેવા કર્મનો ઉદય હોવા છતાં, નરકમાં પાપનો ઉદય હોવા છતાં સંકિત પામી શકે છે, અને દેવમાં પુણ્ય ઉદય હોવા છતાં મિથ્યાત્વ ચાલુ રાખે છે. તો જીવ સ્વયં પુરુષાર્થથી ભાવ કરે છે, કર્મને આધીન એ જીવ નથી. હવે આગળ વાત કરે છે દેવગતિમાં વૈમાનિક દેવનું દુઃખ. દેવ ચાર પ્રકારના હોય છે, ભવન વ્યાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. એમાં ત્રણની તો વાત કરી દીધી, અને હવે કોની વાત કરે છે? વૈમાનિક. સમ્યક દ્રષ્ટિ જે જીવો હોય એ હંમેશા વૈમાનિકમાં જ જાય છે, આ ત્રણમાં જતા નથી. તે વૈમાનિક ગતિમાં પણ મિથ્યા દ્રષ્ટિ છે કેવા દુઃખી છે તેનું અહીંયા વર્ણન કરે છે. જો વિમાન વાસી હું થાય, સમ્યક દર્શન બિન દુઃખ પાય, તહ તે ચયથાવર તન ધરે, યો પરિવર્તન પૂરે કરે. આ છેલ્લી ગાથામાં વૈમાનિક દેવના દુઃખનું વર્ણન કરીને આ ચાર ગતિના દુઃખનું વર્ણન પહેલી ઢાળ પૂરી કરે છે. કોઈને એમ થાય કોઈ પાપ કરતા પુણ્ય કરે એટલું તો સારું કે નહીં, આપણા કરતા તો સારા કે નહીં? કોઈ પાપ કરતા પુણ્ય કરે એ સારું કે ન સારું? એ આપણા કરતા આગળ તો કહેવાય ને, મોટો તો કહેવાય ને, પુણ કરે છે. હવે શું લાગે છે? હવે શું લાગે છે? ઘણાને છે ને હંમેશા આપણે કમ્પેરિઝન કોની કરવી છે? બે ખરાબ વચ્ચે કરવી કે સારા ને ખરાબ વચ્ચે કરવી છે? આપણે પુણ્ય પાપમાં કમ્પેર કરીએ છીએ શેના વચ્ચે કરીએ છીએ? બે ખરાબ વચ્ચે કરે છે. ખરેખર વિચાર કરીએ, કોઈ એક નાપાસ થયો છે, એ 5 માર્કે નાપાસ થયો કે 15? નાપાસ તરીકે શું છે? બે સરખા કે ના? બે સારો. 15 માર્કે નાપાસ થયું સારો કહેવાય? આપણું ધ્યેય આગળ રાખવું જોઈએ, મારે તો પાસ થવું છે એની અપેક્ષા એક વિચારવાનું હોય. અને પૂર્ણ પાપ અલ્ટિમેટ તો બે સંસાર છે, બંધ છે, ચાર ગતિમાં રખડાવે છે. બેમાં કોણ વહેલો મોક્ષ જશે, પૂર્ણ કરી કે પાપ કરી? ડબલ ડેકર બસમાં ટ્રાવેલિંગ કરતા હોય, કોઈ અપર ડેકરમાં ટ્રાવેલ કરીને આપણે લોઅરમાં કોણ વહેલો પહોંચશે? કેમ અપર ડેકર વાળો જલ્દી પહોંચશે ને? શું છે એમ, કોઈ ફોન કરે તો સ્વર્ગ ગતિમાં જશે પણ સંસારમાં તો રહેવાનો જ છે. કોઈ પાપ કરે છે તો નરક, પણ ગતિની અપેક્ષાએ સંસારની અપેક્ષાએ તો બંને સમાન છે. તો હવે છૂટ છે ને પાપ કરવાની? હવે છૂટ ખરી કે નહીં? કેમ તમે જ કહો બે સરખા છે? બે મોક્ષ માર્ગની અપેક્ષાએ સરખા છે. તારા જીવનની ભૂમિકામાં તને પાપથી બચીને પુન તારી ભૂમિકામાં અવશ્ય હોય છે. જો એટલો પણ વિવેક તને નથી તો તને મોક્ષ માર્ગ સમ્યક દર્શન પામવાની પણ યોગ્યતા નથી. પુણ્ય પાપને બે સમાન કરીને ક્યાં પહોંચવું છે? આત્મામાં પહોંચવું છે. બેને સમાન કરીને પાપમાં રહેવા માટે નથી. જીવનમાં હજી પાપનો જેને પ્રેમ છે, પાપનો પણ જેને હજી ડર નથી લાગ્યો, એને તો આત્મ તત્વ સુધી પહોંચવાનો માર્ગ જ બંધ છે. ખરેખર હજી પાપમાં રચા પચા રહેવું છે, પાપનો પણ ડર ના, ગમે તે ખાવું પીવું ગમે તેમાં પેડા છે. ખરેખર એ પોતાની જાતને જૈન પણ કહેવાને લાયક નથી. પોતે પોતાની જાતને ગમે તે માને, પોતે ખોટું કરશે, પોતાને ઠગીને દુખી થશે. પોતાનું જીવન એ પ્રકારનું હોવું જ જોઈએ. પાપ કરે ને પછી માને ધર્મની મોટી વાત કરે, એ કર્મની વાત કરવાને પણ લાયક યોગ્ય નથી. જીવનમાં એવું સ્ટાન્ડર્ડ આપણું સ્ટેજ એટલું તો આવી જ જવું જોઈએ કે જ્યાંથી પાપ તો છૂટી ગયા છે, પુણ્ય છૂટીને પણ શુદ્ધતામાં સ્વભાવમાં જે એવું સ્ટેજ આપણે પહોંચે. હજી તો પાપમાં પેડા હોય અને મોટી વાત કરે એનાથી કોઈ કાર્ય થવાનું નથી. આત્મા ક્યાં ખાઈ શકે છે? આત્મા ક્યાં પી શકે? એટલે ગમે તે ખાવું પીવું. આત્મા ખાઈ શકતો નથી પણ ખાવાનો ભાવ તો કરે છે કે નહીં? તો ખાવાના પાપ ભાવનું પાપ એનું ફળ તને અવશ્ય મળવાનું છે. એટલે કોઈ આ સ્વચ્છંદતાને ત્યાં પહોંચવાનું નથી, તેવી રીતે શુભ ભાવમાં અટકવાનું પણ નથી. બે છે અને બે થી બચવાનું છે. શુભ ભાવમાં અટકવું નથી અને પાપમાં જવું નથી. પોતાની ભૂમિકામાં અટકવું નથી અને ભૂમિકાથી નીચે જવું નથી. સહજપણે એક સામાન્ય જૈન નામધારી હું હોઉં તો મારા જીવનમાં મિનિમમ ઓછામાં ઓછા પાપ તો હોવા, ઓછામાં ઓછા થઈ જવા જોઈએ, એને કેવું ન પડે. અને જેટલા પાપ થાય છે એનું પણ અંદરમાં ખેદ થવો જોઈએ. ઓછામાં ઓછા પાપ હોય અને જેટલા પાપ છે તેનો પણ નિરંતર તેને ખેદ હોવો જોઈએ. આ તો કોઈ ખેદ નહીં, કાંઈ નહીં. પાપ કરવાની પણ મર્યાદા હોય ને. આજ કઈ તિથિ છે? આઠમ છે, ચૌદસ છે, શું આવે છે, આપણા ક્યાં ઉત્સવ આવે છે એ પણ કોઈ ખબર ન હોય. બધા દિવસ તેને માટે પાપ કરવા માટે કોઈ દી એવો પણ ખ્યાલ નથી આવતો કે આજ મારા જીવનમાં કંઈક જ્ઞાનીનો જન્મજયંતિ હોય, ભગવાનનો કોઈ પંચકલાણે કોઈ ઉત્સવ હોય તો એ દ્વારા ભગવાનને યાદ કરું, એ દ્વારા કંઈક મારા આત્માને યાદ કરું, કંઈક ધર્મને તત્વને યાદ કરું, એવું પણ જીવનમાં જો ન હોય તો એને હજી ગુજરાતીમાં અથવા હિન્દીમાં બહુ કે એના માટે દિલ્હી દૂર હે, જેમ કે ને હજી પ્રાપ્ત કરવાની વાત દૂર છે. હજી તો એનું એક પાત્રતા, યોગ્યતા. પાત્ર કોઈ પણ વસ્તુ લેવી હોય તેના માટે યોગ્ય પાત્ર જોવે. તેમ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે તો તેના માટે યોગ્ય પાત્ર હોવું જોઈએ. તો જીવન એવું સહજ ઘડાઈ ગયા પછી આ તત્વની વાત અંદરમાં ઉતરે છે તો તેને આત્મ તત્વની સમ્યક દર્શનની અનુભવની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા દુઃખનું વર્ણન કરીને આપણા જીવનનો આપણે વિચાર કર. કોઈ સામું શું કરે છે એ જોવાનું નથી, આપણે કોને જોવાનું છે? મારું જીવન કેવું છે? કે હું તીવ્ર પાપમાં ગયો છું, કે પુનમાં જઈને પુનમાં અટક્યો છું, કે મને આત્મા જોવે છે? ત્રણ વસ્તુ, પાપમાં અટક્યો છું, કે પુન કરીને પુનમાં અટક્યો છું, કે મારે આત્મા જોવે છે. એમ પોતાના જીવનનો વિચાર કરીને મારે આત્મા જોવે છે એ પ્રકારની ભાવના નિરંતર 24 કલાક રહેવી જોવે. અહીંયા વૈમાનિક દુઃખનું છેલ્લું વર્ણન કરે છે. જો વિમાનવાસી હું થાય सम्यक दर्शन बिन दुख पाय तहते चयथा वर्तन धरे यो परिवर्तन पूरे करे। क्या थी शुरुआत करी थी? तिर्यंच मां एक इंद्री थी शुरुआत करी, यहां थी निकली ने क्या थियो? तिर्यंच मां बे इंद्री, त्रण इंद्री, चतुर इंद्री, असंगनी पचेंद्री, संगनी पचेंद्री, यहां थी नरक मां, नरक थी मनुष्य मां, मनुष्य मां थी देव मां, भवन व्यासी व्यंतर ज्योतिषी अने हवे छेले वैमानिक अने न्याती पाछो एकेंद्री मां जाय छे। आम आखू सर्कल आखू पूरु देखाड़े छे। आमा चित्र मां पण देखाड्यो छे ने, देव न्याती उत्पन्न थईने क्यां जाय छे? वनस्पति देखाड़े छे ने। न्याती सीधो केवू के थोड़ी दशा मां केवू आखो पलटो मारी जाय छे तेनो अनुवाद। जो वैमानिक देव पण थयो, पण एटले कदाच भवन व्यासी ज्योतिषी व्यंतर थो न्या तो दुख हतुज, वैमानिक थयो तो पण त्यां सम्यक दर्शन विना दुख पायमो। आ जीव ने सम्यक दर्शन नथी तो दुख छे, अज्ञान छे त्यां दुख छे, ज्ञान छे त्यां सुख छे। पछी कोई पण गति मां हो, सम्यक दर्शन सम्यक ज्ञान नथी, साची समझण नथी, साचू ज्ञान नथी तो तेने दुख छे। संयोग सुख के दुख ना कारण नथी, पोतानो अज्ञान भाव, राग द्वेष मोह भाव ते एने दुख नु कारण छे। पण घणा ने एवुं थाय आटलू बधुं समजीए छे तोय राग द्वेष घटता नथी, शुं करवुं? बीजाने के राग द्वेष नथी घटता एनुं कारण शुं छे? के एनी जेटली समजण जोईए एटली करी नथी, एटले मार्ग एम खोटो नथी। आपणे प्रयत्न ओछो करी अने एनुं फळ મોટું માગે તો ના થાય। રાગ દ્વેષ જીવનમાં ઓછા નથી થતા એનો અર્થ કે હજી જ્ઞાનનું બળ એટલું વધ્યું નથી। તો પોતે પોતાનું બળ વધાર, કોઈને જોઈને એમ ન વિચારો કે એને રાગ દ્વેષ નથી ઘટ્યા તો મને કેમ, તો બીજા ઘટાડે તો ઘટાડવા છે? બધા એમ કે ને કે અહીંયા બધા ઘણા રાગ દ્વેષ હજી એને છે આને છે, તો એને બધા નજરમાં દેખાય છે કે આ બધા રાગ દ્વેષ નથી ઘટ્યા કોઈને, તો એમ નથી દેખાતું કે અનંતા જીવો રાગ દ્વેષ છોડીને મોક્ષમાં ગયા એમ કેમ ન જોતા? જો તારે જોવું છે, ધંધામાં કોની હામું જોવે? કોઈ બેંકરપ્ટ થયો એને જોવે કે કરોડ કમાણા એને જોવે? ધંધામાં જેને આગળ વધવું છે કોને જોશે? દેવાળું ફીકું એને જોશે? તો અહીંયા જોવું છે, કમ્પેરિઝન કરવી છે તો અનંતા જીવો આત્માની આરાધના કરીને સીના ભોગમાં પણ આત્માની આરાધના કરીને મોક્ષે પહોંચી ગયા તો એમ કેમ નથી વિચારતો? કોણ શું કરે છે એવું જોવા રહેશું તો ગેરંટીથી આપણે તો રોકાઈ જશું, કોઈની સામે નથી જવું। ઈ શું કરે છે નથી કરતો, મારે શું કરવું? મને સાચો માર્ગ ગુરુ પાસેથી, જ્ઞાની પાસેથી, દેવશાસ્ત્ર ગુરુ પાસેથી મળ્યો છે તો હું એને પામવાનો છું। બીજા શું કરે છે નથી કરતા મારે એ જોવાનું નથી। કોઈ કરે છે તો મને ઉલટાની પ્રેરણા મળશે, નથી કરતા તો મને સજાગ રહેવાનું કારણ મળશે। જો તારે બીજા સામું જોવું છે તો કેવી રીતે જોવાનું? આપણી સાથે આગળ કોઈ વધે છે તો આપણે એમાંથી શું લેવાનું? ઇન્સ્પિરેશન, પ્રેરણા મેળવવાની કે એ આગળ વધી કે હું કેમ પાછળ। અને કોઈ નથી કરતા ને અટકી ગયું તો એ જોઈને આપણે શું થયું? વી શુડ બી મોર કેરફુલ કે હું તો ક્યાંય અટકતો નથી ને, એ જેમ અટકે છે હું તો ક્યાં અટક, બાકી મને કોઈને ક્રિટિસાઇઝ ક્રિટા ટીકા કરવાનો મને કોઈ અધિકાર રાઈટ નથી। હું પોતે અટકેલો હોય બીજાને કેવી રીતે કહું? મેં ડર્ટી ક્લોથ પહેરાય તો બીજાનું કહી શકું? તો એમ જ્યાં સુધી હું પાયમો નથી તો મારે બીજા સામું શું જોવાનું છે? એમ બીજા સામું જોઈ જોઈને તો અનંતવાર અટકી ગયો, અને બીજાને જોવા છે તો અનંતાસિદ્ધ ભગવાન છે એને જોઈ લેને, એની જોઈને તું પ્રેરણા કરને કે એ પહોંચી ગયા ને હું કેમ બાકી રહ્યો? તો અહીંયા કીધું સમ્યક દર્શન વગર આ જીવ ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ યોનિમાં ગયો તે દુઃખ પામો છે। કોઈ પણ ગતિમાં સ્વર્ગમાં પણ દુઃખ છે, સ્વર્ગમાં પણ તૃષ્ણાનું લોભનું દુઃખ છે, ત્યાં પણ સુખ નથી। સુખ તો કેવા માત્રનું છે, કલ્પનાથી માનેલું છે। ઊંઘ આવી હોય એમાં સપનું સરસ મજાનું આવ્યું, સરસ મજાનું આપણે ખાવાનું ખાધું, હિલ સ્ટેશન ઉપર ફરી આવ્યા, સવારના ઉઠે પેટ ભરેલું હોય ને, કેમ સરસ મજાનું સપનું આવ્યું, સારી હોટેલ ફાઈવ સ્ટારમાં જઈ આવ્યા, સરસ પેટ ભરીને ખાધું. સપનાની સુખડીએ ભૂખ ભાંગે નહીં, એમ કોઈ પણ રાગ દ્વેષ મોહ કે પર પદાર્થથી એને સુખ મળવાનું નથી. કોઈ પણ પર પદાર્થનું લક્ષ કરશે આકુતાને દુઃખ થયા વગર રહેશે નહીં. તો સમ્યક દર્શન વિના દુઃખ પામ્યો અને ત્યાંથી મરીને સ્થાવરનું જીવન એકેન્દ્રી વનસ્પતિ વાયુ અગ્નિકાય પૃથ્વી કે જલકાય શરીર ધારણ કરે છે. આવી રીતે આ જીવ પાંચ પરાવર્તન પૂરા કર્યા છે. પંચ પરાવર્તન, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને ભવ, પંચ પરાવર્તન કહેવાય. દ્રવ્ય એટલે અત્યારના આ જે સંબંધ છે, આ પૂતગલ પરમાણુ છે, બીજા ભાવમાં શું થશે, બીજા પૂતગલ પરમાણુ બીજા સંબંધ આવશે, એ દ્રવ્ય પરિવર્તન, વસ્તુ નવી બદલાય છે. ક્ષેત્ર પરિવર્તન, અહીંયા એરિયા છે, બીજા જશું તો બીજું ક્ષેત્ર આવશે, એનું નામ ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન. અહીંયા આ કાળ છે, ત્યાં નવો બીજો ટાઈમ આવશે, તો એ કાળ પરિવર્તન, ભાવ પરિવર્તન. અહીંયા જે પ્રકારના ભાવો છે ત્યાં પાછા એ પ્રકારના બીજા ભાવ આવે છે. અને ભવ, મનુષ્યમાંથી તિર્યંજ હોય, તિર્યંજમાંથી દેહ હોય, એમ ભવ, પાંચ પ્રકારના પરિવર્તન આ જીવે પૂરા કરે છે. તેના કારણે અજ્ઞાનતાને કારણે સમ્યક દર્શન વગર એનો ભાવાર્થ. આ જીવ વૈમાનિક દેવોમાં પણ ઉત્પન્ન થયો તો પણ ત્યાં તેણે સમ્યક દર્શન વિના દુઃખો ઉઠાવ્યા. વૈમાનિક દેવમાં સમ્યક દ્રષ્ટિ પણ હોય, મિથ્યા દ્રષ્ટિ પણ હોય છે. મિથ્યા દ્રષ્ટિ ક્યાં સુધી વધારે વધારે જઈ શકે, નવમી ગ્રવેક સુધી જઈ શકે છે. એનાથી આગળ એ જઈ શકતો નથી. એનાથી આગળ શું હોય છે, એનાથી આગળ નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાન હોય, ત્યાં સમ્યક દ્રષ્ટિ સિવાય જઈ શકતા નથી. અને એમાં તો આગળ હોય છે, અમુકમાં તો ભાવલિંગી મુનિરાજ સિવાય સર્વાર્થ સિદ્ધિમાં એમાં જઈ શકતા નથી. તો આવી રીતે કદાચ નવમી ગ્રવેકમાં ગયો તો પણ ત્યાં સમ્યક દર્શન વિના દુઃખને પામ્યો અને ત્યાંથી પણ મરીને પૃથ્વી કાયિક વગેરે સ્થાવર શરીરો ધારણ કર્યા. એનો નીચે ખુલાસો કરે છે કે મિથ્યા દ્રષ્ટિ હોય તે જ એકેન્દ્રી થાય છે, સમ્યક દ્રષ્ટિ હોય એ તો દેવમાંથી ક્યાં આવે, મનુષ્યમાં આવે. સમ્યક દ્રષ્ટિ નારકી હોય તો નારકીમાંથી ક્યાં આવે, મનુષ્યમાં. સમ્યક દ્રષ્ટિ તિર્યંજ હોય તો ત્યાંથી ક્યાં જાય, દેવમાં જાય. સમ્યક દ્રષ્ટિ નારકી મનુષ્ય થાય, સમ્યક દ્રષ્ટિ તિર્યંજ દેવમાં જાય, સમ્યક દ્રષ્ટિ મનુષ્ય દેવમાં થાય કે મહાવિદેમાં જાય. મનુષ્ય મરીને મનુષ્ય થાય મિથ્યા દ્રષ્ટિ જ હોય, તો મનુષ્ય સમ્યક દ્રષ્ટિ દેવમાં જાય અને સમ્યક દ્રષ્ટિ દેવ મનુષ્યમાં આવે, આ એના પ્રકાર હોય છે. તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે એ વૈમાનિક માંથી પણ મરીને પૃથ્વી કાયક વગેરે સ્થાવરો શરીર ધારણ કરે છે, એટલે કે ફરીને તિર્યંજ ગતિમાં જઈને પડે છે. આ રીતે આ જીવ સંસારમાં અનાદિ કાળથી રેખડા કરે છે અને પાંચ પરાવર્તન કરી રહ્યો છે. કોની અહીંયા વાત કરી, કોની હિસ્ટ્રી બતાવી, આ જીવની હિસ્ટ્રી બતાડી કે અનાદિકાળથી ક્યાં રહ્યો, શું મોક્ષમાં હતો, સુખમાં હતો, સિદ્ધ દશામાં પહોંચી ગયો હતો, પણ હોય તો એમાં ફરીથી અવાય નહીં સિદ્ધ દશામાં. આપણને એવું બંધન જ હતું ને, ફ્રીડમ જોવે છે ને ગમે ત્યારે રખડવાની. સિદ્ધમાં જો જઈને પાછું આવવું પડે તો મારે એવું સુખ જોતું, મારે તો કેવું સુખ જોવે છે, કાયમ માટેનું જોવે. એમ તો સ્વર્ગમાં જઈને પાછા આવે ને સિદ્ધમાંથી પાછા આવીએ તો બેમાં કાંઈ ફરક રહેતો નથી. મારે કેવું જોવે છે, કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કેવું ગોતીએ છીએ, ટેમ્પરરી કે પરમનન્ટ સોલ્યુશન. તો આપણા દુઃખનું કેવું સોલ્યુશન જોવે છે, તો પરમનન્ટ જોતું હોય તો પરમનન્ટ પ્લેસ પણ જોશે કે નહીં. તારે જો પરમનન્ટ એનું સોલ્યુશન સુખ જોતું હોય તો પરમનન્ટ જગ્યા કાયમી સિદ્ધ દશામાં. અહીંયા કેવું છે, વન વે છે, ટુ વે જ નથી. ચાર ગતિમાં તો કેવું છે, જઈને પાછું હોય, આ કેવું છે, વન વે સ્ટ્રીટ હોય ને, એમાં એન્ટ્રી છે કમિંગ બેક નથી. તો અહીંયા કે છે સંસારમાં ચાર ગતિના આ જીવ પરિભ્રમણ કર્યો એનો ઇતિહાસ, એની દુઃખમય દશા તેનું આમાં વર્ણન પહેલી ઢાળમાં કર્યો, એનો સાર. સાર એટલે સમરી. આ પહેલી ઢાળની થોડીક સમરી આપે છે. સંસારની કોઈ ગતિ દુઃખદાયક નથી. ફરીથી શું છે? સરસ રિસ્પોન્સ તો એટલો સારો ધ્યાન તો છે કે સંસારમાં કોઈ પણ ગતિ હો, મનુષ્યની હો, તિર્યંચની હો, નરકની કે દેવની, કોઈ પણ ગતિ દુઃખદાયક છે. ક્યાંય પણ સુખ નથી. કેટલા ટાઈમનું? ક્ષણભરનું પણ, એક સમયનું પણ. પોતે માને અજ્ઞાનતાથી, ગમે તે માને, પણ ચાર ગતિમાં ક્યાંય અને ક્યારે અને અલ્પ પણ, કોઈ જગ્યામાં નહીં, ક્યાંય ક્યારે એની ટાઈમ અને કેટલું, જરા પણ ક્યાંય પણ સુખ નથી. સંસારની કોઈ ગતિ સુખદાયક નથી, દુઃખ જ છે બધે. નિશ્ચય સમ્યક દર્શનથી જ પંચ પરાવર્તન રૂપ સંસાર પરિત થાય છે. પરિત એટલે નાશ થાય છે. પરિત એટલે નાશ. આ ચાર ગતિમાં જ્યાં દુઃખ જ છે, એ દુઃખમાંથી જો છૂટવું હશે તો સમ્યક દર્શન પ્રાપ્ત કરે જ આ પંચ પરાવર્તન ભટકવું એનું બંધ થશે, સંસાર છૂટશે. બીજા કોઈ કારણથી, એમાં કારણ દેખાયા, દયા દાન આદિના શુભ રાગથી સંસાર તૂટતો નથી, સંસાર નાશ પામતો નથી. ગમે તેટલા શુભ ભાવ કરશે, દયા દાન વ્રત પૂજા ભક્તિ જાત્રા, એનાથી સંસાર છૂટવાનો નથી. પુણ્યથી શું છૂટશે? પાપ છૂટશે. નરક ગતિ છૂટશે, સંસાર નહીં છૂટે. આપણે શું માનીએ છીએ? નરક તિરણ છૂટા એટલે જાણે સંસાર, એવું નથી. પુણ્ય પાપ બે સંસાર છે. ખાલી પાપ સંસાર છે તો પુણ્ય કરવાથી ફોર ધ ટાઈમ બીંગ પાછું, પાપ કઈ પરમનન્ટ તો છૂટવાનું પાછું છે જ નહીં. ખરેખર તો મિથ્યા દ્રષ્ટિને પાપે છૂટતું નથી. બે મિનિટ પુણ્ય કરે છે, પાંચ મિનિટ પાછો પાપ કરો, એને ખરેખર પાપે ક્યાં છૂટે છે? આ તો એક ટાઈમ બીંગ પુણ્ય છૂટે છે, પણ સંસાર તો ત્યાં ને ત્યાં પણ. પાપ કરે છે તો પુણ્ય નથી, અને પુણ્ય કરે છે તો પાપ, પણ સંસાર તો ત્યાં ઉભો જ છે. ફરીથી પેલા પુણ્ય કરવા કે ન કરવા એની કરતા આપણે વિચાર કરી શકીએ, હું શું કરી શકું, શું કરી શકું છું. કાંઈ પણ મારે શું કરવું એ ડિસાઈડ કરવા કરતા હું શું શું કરી શકું છું એનો નિર્ણય કરીએ. આપણે શું કરી શકીએ છીએ? આપણે શરીરનું કરીએ, પર પદાર્થનું કરી શકીએ, પાપ કરી શકીએ, પુણ્ય કરી શકીએ કે ધર્મ કરી શકીએ, શું કરી શકીએ, શું શું કરી શકીએ? પર પદાર્થનું, શરીરનું તો કરી શકતા કે કરીએ છીએ? ક્યારેક કરીએ છીએ. કરતા કોને કહેવાય? કરતા એને એમ કહેવાય કે ગમે ત્યારે હંમેશા કરે ને કરતા, ક્યારેક કરે ને ક્યારેક ન કરે તેને કરતા કહેવામાં ન આવે. કરતા કારણ, કારણ હોય તો હંમેશા કાર્ય થવું જ જોવે. જો કાર્ય નથી થતું તો તેને કરતા ન કહેવાય. તો આપણે પર પદાર્થના કે શરીરના કે એના જો કરતા હોઈએ તો હંમેશા કરતા થઈએ તો પરદ્રવ્ય મય થઈ જાય. એટલે પરદ્રવ્યનું કરવું કે ન કરવું એ તો આઉટ ઓફ ક્વેશ્ચન છે. આત્મા કરવું કે ન કરવું, પણ કરી શકતો નથી એટલે કોઈ પ્રશ્ન જ નથી. બરોબર છે? હવે આપણે જીવના ભાવ કરે છે. ભાવ તો ભાવ કેટલા પ્રકારના છે? ત્રણ પ્રકારના છે ને, પાપ પુણ્ય અને ધર્મ, શુદ્ધ ભાવ અથવા ધર્મ ભાવ. હવે ત્રણ માંથી તમારે શું કરવું છે? પાપ કરવું છે, પુણ્ય કરવું છે કે ધર્મ કરવો છે? બરોબર છે? તો હવે શું કરવું છે એનો જવાબ આવી ગયો કે શું કરવું છે? મારે આત્માનો અનુભવ કરવો છે, આત્માનું જ્ઞાન કરવું છે. એટલું તો એક પોતે પોતાના અભિપ્રાયમાં નિર્ણયમાં નક્કી તો કરી શકે છે. હવે સેકન્ડરી ક્વેશ્ચન થાય કે જ્યાં સુધી હું ધર્મ ન કરી શકું ત્યાં સુધી શું કરવું? જો ફરીથી એમ પ્રશ્ન પેલા ન થાય, પેલા પુન કરવું કે નહીં એમ પ્રશ્ન નહીં. પેલા તો શું કરવો છે? આત્માનો ધર્મ જ કરવો છે. ટોપ પ્રાયોરિટી, ફર્સ્ટ પ્રાયોરિટી કોને માટે છે? આત્માના અનુભવ સમ્યક દર્શન ધર્મને માટે. હવે સેકન્ડ ક્વેશ્ચન થાય કે જ્યાં સુધી હું નથી પહોંચ્યો ત્યાં સુધી શું કરું? તો ત્યાં સુધીમાં આપણી પાસે કેટલા ઓપ્શનલ છે? પાપ અને પુણ્ય. હવે ત્યાં એમ વિચાર આવે કે આ ભૂમિકામાં આપણા જીવનમાં પાપને છોડીને પુણ્ય સેજે હોય જ છે, કરવું ન કરવું એમ નહીં, સેજે જીવનમાં હોય જ છે. એમાં કરીને કઈ આપણે એક્સ્ટ્રા કરતા નથી. શું છે, ઘણાને એમ થાય કે મેં તો આજે જીન મંદિર ભગવાનના દર્શન કર્યા, તેમાં શું નવાય છે? દર્શન તો કરવાના જ હોય ને. જેમ આપણે કોઈ દી એમ કહીએ આજે તો મેં ખાધું, હો મેં તો આજે આરામ કર્યો, અરે એમ કોઈ દી ક્વેશ્ચન થાય છે? એક જીવનના ડે ટુ ડે લાઈફનું એક રૂટીન છે ને, એમ આ મારે સ્વાધ્યાય કરવો, જીન અંદર ભગવાનના દર્શન પૂજા કરવી, તો જીવનમાં સેજે હોય. વી આર નોટ ડુઈંગ એનીથિંગ એક્સ્ટ્રા, કરવા કે ન કરવા ને જીવનમાં સેજે એવું હોય જ છે. કે ન્યૂઝ આઈટમ બને કે મેં આજે ખાધું તું ને આજ તો હું સૂતો હતો, ન્યૂઝ આઈટમ બનતી હશે ને. એમ શું કરવું કરતા પહેલા હું શું કરી શકું છું એક નિર્ણય કરવો, અને મારે અત્યારના શું કરવા જેવું છે. કે કરવા જેવું તો મારે આત્માનો અનુભવ છે, પણ એ જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી મારા જીવનમાં પાપથી બચવા પુણ્ય મારા જીવનમાં ફરીથી કરે નહીં હોય છે. કરવામાં શું છે, એની કર્તૃત્વ બુદ્ધિ આવતા પુણ્યમાં અટકી જશો. પુણ્ય છોડી પાપમાં જવું નથી અને પુણ્યમાં અટકવું નથી, બે વાત એને ધ્યાનમાં રાખવાની. જેમ સ્ટેપ આપણે ચડીએ છીએ તો આગલા સ્ટેપમાં આપણે જઈએ છીએ કે જઈને છોડીએ છીએ?